నిత్యం జయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం మధురామయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమస్సుమై సాగాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావ.
సమయసార भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय करीए छीए. कर्ता कर्म अधिकार में गाथा तो सुधी स्वाध्याय थयो छे अने पूज्य गुरुदेवे स्वामी गाथा उपर आपेल प्रवचन तेना केटलाक अंश पण आपणे कर्या छे. स्वामी गाथामां જે વાત આવી તેમાં ચાર વાત મુખ્ય કરવામાં આવી. પહેલી વાત તો એ હતી કે આત્મા પરદ્રવ્યનો કર્તા થતો નથી, એટલે કે વ્યાપક ભાવથી આત્મા પરદ્રવ્યનો કર્તા થતો નથી. પરદ્રવ્યનું કર્તાપણું આત્માને વ્યાપક ભાવથી એટલે એમાં વ્યાપીને એ થતું નથી એ વાત આવી. આત્મા નિમિત્તપણે પણ પરદ્રવ્યનો કર્તા થતો નથી. અને ત્રીજી વાત એ આવી કે આત્માના યોગ અને ઉપયોગ છે એ પરદ્રવ્યના કાર્ય વખતે નિમિત્ત કર્તા છે, જ્યારે અજ્ઞાન અવસ્થા છે ત્યારે પરદ્રવ્યમાં જે કાર્ય થાય છે તેમાં જીવના ઉપયોગ અને યોગ એ નિમિત્ત કરતા છે, પણ આત્મા તો એનો કરતા થતો નથી. અને ચોથી વાત એ આવી કે અજ્ઞાન અવસ્થામાં આત્મા એ પોતાના યોગ અને ઉપયોગનો કરતા છે, પણ પરદ્રવ્યનો તો કરતા બિલકુલ નથી. પ્રવચન રત્નાકર ભાગ પાંચમો, એમાં પારા નંબર 115 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જે જીવ જોગ અને રાગનો કરતા થાય તેના જોગ અને રાગ પરદ્રવ્યના કાર્યના નિમિત્ત કરતા કહેવામાં આવે છે. ભગવાનની પૂજા કરે ત્યાં આઠ પ્રકારની સામગ્રીની ક્રિયા જળની જળથી થાય છે. ભગવાનની પૂજા કરે એમાં દ્રવ્ય પૂજા કરે તો એમાં એ આઠ પ્રકારની સામગ્રી હોય એની ક્રિયા થાય એ કંઈ આત્મા નથી કરતો. એ ક્રિયા જળની જળથી થાય છે. એ સામગ્રી જળ છે તો એ જળ સામગ્રીની જે ક્રિયા થઈ એનો કરતા આત્મા નથી, પણ એ જળ છે. તે ક્રિયાનો કરતા આત્મા હોય તો પછી પરિણામ અને પરિણામી એક હોવાથી તેમાં આત્મા એ તન્મય થવું પડે, એકમેક થવું પડે, અને એમ થાય તો જ એનો કરતા થઈ શકે, પણ એમ તો બનતું નથી. આત્માને તો ચેતનપણું છે અને પેલા જે છે એ તો જળ છે, એટલે આત્મા એની સાથે તન્મય થતો નથી. વળી એમ કહેવામાં આવે કે તે ક્રિયાના કાળમાં આત્મા તેનું નિમિત્ત છે એમ કહો, એમ કહીએ તો એમ પણ નથી, એટલે કે એ નિમિત્ત કરતા છે એમ કહીએ તો એમ પણ નથી. કારણ કે આત્માને શાશ્વત નિમિત્તપણે રહેવાનો પ્રસંગ આવે. જ્યારે જ્યારે એની ક્રિયા થાય ભૂતગળની ત્યારે એને આત્માને નિમિત્તપણું આવે, એટલે એ નિમિત્ત કરતા પણ નથી. પરદ્રવ્યનો આત્મા નિમિત્ત કરતા પણ નથી. તેથી તે વખતે પૂજા ભક્તિના જે શુભભાવ થાય તે શુભભાવનો જે કરતા થાય છે તે અજ્ઞાનીના શુભભાવ તે ક્રિયામાં નિમિત્ત કરતા કહેવામાં આવે છે. અજ્ઞાનીના સ્વભાવ છે એને નિમિત્ત કરતા કહેવામાં આવ્યા. ક્યારે? કે જે પેલી પૂજાની ક્રિયા થઈ ત્યારે. તો આ ચારે ચાર વસ્તુને અહીંયા પૂજામાં કઈ રીતે હોય એમ કરીને સમજાવ્યું. એ જ રીતે જુદી જુદી જગ્યાએ આ જ વસ્તુ એમ જ છે. પરદ્રવ્યની ક્રિયા થાય ત્યારે ખરેખર આત્મા વ્યાપક ભાવથી કરતા થતો નથી કે નિમિત્ત નૈમિતિક ભાવથી પણ કરતા થતો નથી, પરંતુ આત્માના યોગ ઉપયોગ એ જ એમાં નિમિત્ત કરતા થાય છે. અને એ આત્માના યોગ ઉપયોગ છે એ અજ્ઞાન અવસ્થામાં એ આત્માનું કાર્ય છે, આત્માનું કર્મ છે. જ્ઞાની પુરુષો છે એ તો પોતાથી પરને જુદું જાણે છે, પરમાં થતી ક્રિયાને પણ પોતાથી જુદી જાણે છે. પરમાં થતી ક્રિયા એ પરના કારણે છે એ બધું સ્પષ્ટ જાણે છે, એટલે એમને તો એ પરદ્રવ્યનું કરતા પણ બિલકુલ હોતું નથી. એના સંબંધમાં ગુરુદેવ અહીંયા કહે છે કે ચૈતન્ય વિહારી મુનિવરોને જે શુભ ભાવ થાય તેના તે જ્ઞાતા જ છે. તેઓ જ્ઞાનને રાગથી ભિન્ન જાણે છે, જ્ઞાન અને રાગ બંને જુદા એમ જાણે છે. જ્ઞાનીને સ્વનું જ્ઞાન થયું તે જ કાળે રાગ સંબંધી પણ જ્ઞાન થયું છે. પોતાનું જયારે જ્ઞાન થાય છે ત્યારે તે જ વખતે રાગ સંબંધી પણ જ્ઞાન થયું છે. ત્યાં રાગ છે માટે કઈ રાગનું જ્ઞાન થયું છે એમ નથી, પણ એ જ્ઞાનની એવી શક્તિ છે એટલે એનું જ્ઞાન થાય છે, રાગનું જ્ઞાન થાય છે. જે પ્રકારનો રાગ આવ્યો અને જે પ્રકારની શરીરની ક્રિયા થઈ તેનું જ્ઞાન એને પોતાથી થાય છે. કઈ રાગ આવ્યો છે માટે રાગનું જ્ઞાન થાય છે એમ નહીં, અથવા તો શરીરની ક્રિયા પરદ્રવ્ય છે એવું શરીર એની જે કઈ ક્રિયા થાય એ ક્રિયામાં કઈ જીવનું કરતા પણ નથી અને એ ક્રિયા થાય છે તો જ જીવ જાણે છે એમ પણ નથી. એટલે જ્ઞાન સ્વભાવી આત્મા છે એ પોતાની જ્ઞાન ક્રિયા કરે છે અને એને એના જ્ઞાનમાં જે કંઈ જણાય છે તે એનાથી ભિન્ન છે. શરીરની ક્રિયા થાય તો જ એનું જ્ઞાન થાય એમ નથી. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને જગતના બધા જ પદાર્થોની પર્યાયનું જ્ઞાન થાય છે, એક સમયમાં યુગપત એટલે એક સાથે થાય છે. તો હજી બધા પદાર્થો એ રીતે પરિણમ્યા ન હોય એવી ભવિષ્યકાળની પર્યાયનું પણ એમને જ્ઞાન થાય છે. એટલે એનો અર્થ એ થયો કે એ કંઈ ક્રિયા થઈ હોય તો જ એને જાણે એમ નથી. એટલે સર્વજ્ઞની અપેક્ષાથી વિચાર કરીએ તો જ્ઞાનનો સાચો વિચાર થાય કે જ્ઞાન કંઈ સામે રાગ આવ્યો હોય તો જ રાગને જાણે એમ નથી. જ્ઞાન સ્વભાવ તો જીવનો પોતાનો છે, સ્વતંત્ર છે, પરિપૂર્ણ છે, એમ એ તો સર્વજ્ઞ સ્વભાવ છે. એટલે એમાં જ્ઞેય માત્ર અનું જ્ઞાન થાય. જે પ્રકારનો રાગ આવ્યો અને જે પ્રકારની શરીરની ક્રિયા થઈ તેનું જ્ઞાન અહીંયા એને પોતાથી થાય છે અને ત્યારે પોતાના સ્વ પર પ્રકાશક જ્ઞાનમાં રાગ અને શરીરની ક્રિયા નિમિત્ત થાય છે. નિમિત્ત એટલે કરતા નહીં, નિમિત્ત કંઈ કરતું નથી. એ ઉચિત નિમિત્ત હોય એટલે કે જ્યારે એ કાર્ય થાય ત્યારે એને ઉચિત એવું એ નિમિત્ત હોય, પણ નિમિત્ત કંઈ કરે નહીં. જ્ઞાનીને સ્વ પર પ્રકાશક જ્ઞાન પોતાથી થાય છે અને તેમાં રાગ અને પરવસ્તુ નિમિત્ત કહેવામાં આવે છે. રાગ અને પરવસ્તુ એ નિમિત્ત કહેવામાં આવે છે. જ્ઞાન સ્વ પર પ્રકાશક થયું એ પોતાથી થયું, પણ એ વખતે રાગ છે અથવા તો પેલું પરદ્રવ્ય છે એની ક્રિયા છે તો એ બધું એના સંબંધીનું જીવને જ્ઞાન થયું છે તો એ બધું નિમિત્ત કહેવામાં આવે. બીજી વાત છે કે નિમિત્તના રસિયાઓને હજી એમ છે કે નિમિત્તથી થાય, નિમિત્તથી થાય, નિમિત્ત હોય તો ખાય. એટલે કહે છે કે નિમિત્ત કંઈ કરતું નથી એમ કહેવાને બદલે એમ રાખો ને કે 50% નિમિત્તના અને 50% ઉપાદાનના અને પછી કાર્ય થાય એમ રાખો તો શું વાંધો આવે. ગુરુદેવ કહે છે કે બંનેના 100-100% સ્વતંત્ર પોતપોતામાં છે. એનો અર્થ શું થયો કે જે નિમિત્ત છે એ જુદું દ્રવ્ય છે, જ્યાં ક્રિયા થઈ છે એના કરતા નિમિત્ત છે એ જુદું દ્રવ્ય છે. જ્યાં પરિણામ આવ્યા છે, સોનું છે તો સોનામાંથી સોનાની બંગડી થઈ છે તો એમાં પરિણામી એવું સોનું, અને જે પરિણામ આવ્યું, નવીન પરિણામ આવ્યું, એને આપણે નૈમિત્તિક કહીએ તો એ બંગડી છે, અને એ બંગડી એ નૈમિત્તિક છે. તો એ વખતે ઉચિત નિમિત્ત હોય, જે બંગડી બને સોનામાંથી ત્યારે જે ઉચિત નિમિત્ત હોય એને નિમિત્તનો આરોપ અપાય. એ ઉચિત નિમિત્ત કંઈ કરે નહીં, પણ છતાં એ વખતે જે નિમિત્ત હોય એ ઉચિત નિમિત્ત હોય તો એને ઉચિત નિમિત્તનો આરોપ અપાય છે. એટલે કે સોની એ બંગડી બનાવી તો સોની ને આપણે નિમિત્ત તરીકે કહીએ છીએ, પણ ખરેખર તો સોની એ જીવ છે એ જુદો છે, પણ સોનીના જે ભાવ છે એનો યોગ અને ઉપયોગ એ નિમિત્ત કારણ છે. સોનીના ભાવ શું ભાવ થયા? સોનીની ઈચ્છા, શું ઈચ્છા થઈ? એ ઈચ્છા એવી થઈ સોનીને કે બંગડી બનાવવાની ઈચ્છા થઈ, તો એમાં એનો ઉપયોગ છે. એ ઉપયોગ કેવો છે? અશુદ્ધ ઉપયોગ છે. અને યોગ છે, એની સાથેનો એ યોગ છે. એટલે એ બંને વસ્તુ છે તે એ નિમિત્ત કરતા કહેવાય, અથવા તો એ નિમિત્ત કારણ કહેવાય. એટલે કોઈ એમ કે 50% નિમિત્તના અને 50% ઉપાદાનના, એટલે કે એ બંને મળીને કામ કરે, નિમિત્ત અને ઉપાદાન બંને મળીને કામ કરે, તો એ માન્યતા ખોટી છે. એ માન્યતા બિલકુલ ખોટી છે. કેમ કે જે નિમિત્ત બને છે એ પદાર્થ છે, એના પરિણામની અપેક્ષા હોય તો એ સ્વતંત્ર રૂપે જ પરિણમન કરે છે. એ પદાર્થ સ્વતંત્ર રૂપે જ પરિણમન કરે છે. બીજો પદાર્થ જે છે એ પણ એનું પરિણમન સ્વતંત્ર કરે છે. એટલે બંનેના પરિણમન સ્વતંત્ર થાય છે. જેમ કે જીવનું પરિણમન સ્વતંત્ર થાય છે, અને જળ કર્મનું પરિણમન પણ સ્વતંત્ર થાય છે. એટલે બંનેના 100-100% સ્વતંત્ર પોતપોતામાં છે. નિમિત્ત પરનું કામ એક અંશ પણ કરે નહીં, આવો જ વસ્તુનો સ્વભાવ છે. નિમિત્ત દ્વારા કામ થતું નથી. કામ કોણ કરે? ઉપાદાન કરે. એટલે જે પરિણામી દ્રવ્ય છે એના પરિણામ આવે છે. જે દ્રવ્ય છે એના પરિણામ આવે છે. ચાંદી છે તો ચાંદીના વાસણ બન્યા તો એ પરિણામનો કરતા ચાંદી. સોનું છે તો સોનામાંથી જે વીંટી બની તો એ વીંટીમાં એ નવી પર્યાય થઈ, એટલે એને એમ કહ્યું કે એ નૈમિત્તિક છે. અને એ બની ત્યારે જે નિમિત્ત હોય હાજર હોય છે એને એવો ઉપચાર કરીને કહેવામાં આવે કે આ નિમિત્ત છે. પણ એનું મૂળ કારણ તો સોનું જ છે. મૂળ કારણ જે છે તે સોનું છે. સોનામાંથી પર્યાય બદલાઈ અને વીંટી થઈ, એટલે મૂળ કારણ, મૂળ કરતા કોણ હોય? સોનું પોતે હોય. અને જે પરિણામ આવ્યા છે એ કોના છે? એ સોનાના જ છે. એટલે પરિણામ છે એ અને પરિણામી એ જુદા નથી. એટલે એ વખતે જે નિમિત્ત જે છે એ આપણે સોની લઈએ તો એ તો જુદો છે, દ્રવ્ય જ આખું જુદું છે. એટલે એ પરદ્રવ્ય છે, એના દ્વારા કોઈ દ્રવ્યની પર્યાય થતી હોય તો એમાં એ નિમિત્ત થાય એવો આત્માનો સ્વભાવ નથી. પરંતુ આત્માનો અજ્ઞાન અવસ્થામાં જે એવો ભાવ છે કે હું વીટી બનાવું, હું કડા બનાવું, તો એ ભાવ એમાં નિમિત્ત કારણ થાય. એટલે આ ગાથામાં એ ભાવના સ્થાને એમ અહીંયા લેવામાં આવ્યું કે યોગ અને ઉપયોગ આત્માના છે એ નિમિત્ત કરતા છે. આગળ પણ અહીંયા કહે છે પ્રવચન રત્નાકર ભાગ 5માં પાના નંબર 116 પર છેલ્લે કહે છે અહીંયા કે પ્રભુ તું એકવાર સાંભળ, તારી રિદ્ધિ તો જ્ઞાન છે, રાગ અને પર વસ્તુ તારી રિદ્ધિ નથી. રાગ પણ તારો નથી અને પર વસ્તુ પણ તારી નથી. પર વસ્તુ તારી નથી તો પર વસ્તુની પર્યાય પલટાય, બદલાય, એમાં તારું કંઈક કરતા પણ હોય જ નહીં. આવું જેને ભાન થાય તેને કમજોરીથી રાગ આવે, પણ રાગનો એ કરતા થાય નહીં. જેને આવું ભાન થયું હોય કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે અને એમાં એને શુભ ભાવ આવ્યો છે કે શુભ ભાવ આવ્યો છે, તો એ રાગ શુભાશુભ રાગ કઈ એનો નથી, એ એનો એ કરતા થતો નથી. આ વાતને જે બરાબર યથાર્થ જાણે છે એને રાગ થાય છે તો ખ્યાલ આવે છે કે મારો પ્રમાદ થયો છે એટલે મને આ રાગ થયો, મારો પુરુષાર્થ આત્માને લક્ષે જેવો થવો જોઈએ એવો નથી થઈ રહ્યો એટલે મારો પ્રમાદ વર્તે છે, એટલે મને આવો શુભ ભાવ આવ્યો. આત્માથી હું ચ્યુત થઈ જુદો પડી અને બારમાં શુભ ભાવ કરું છું, બારમાં શુભ ભાવ હું કરું છું, એ મારી કમજોરી છે અને એ મારો સ્વભાવ નથી. એટલે એવું જેને ભાન છે એને એ રાગનું કરતા પણ નથી કે હું રાગનો કરતા છું એમ નથી, માત્ર એનો એક જ્ઞાતા થઈ જાય છે, એનો જ્ઞાતા દ્રષ્ટા થાય છે. તે સમયે પોતાને અને રાગને જાણતું સ્વ પર પ્રકાશક જ્ઞાન પોતાથી થાય છે અને ત્યારે રાગ તેમાં નિમિત્ત છે. પરંતુ જ્ઞાન સતપણે ક્યારે રહી શકે? એટલે તારું જ્ઞાન એ સતપણે ક્યારે રહી શકે કે રાગથી અને પરથી ભિન્ન પડતા પોતાના સદા નિર્મળ ચૈતન્ય સ્વભાવનું જ્ઞાન થાય ત્યારે જ્ઞાન સતપણે રહી શકે. એનો અર્થ શું થયો કે સ્વભાવનું જ્ઞાન થતા જ્ઞાન જ્ઞાનથી પોતાથી છે એમ સાચું જ્ઞાન થાય, સાચો નિર્ણય થાય, સમ્યક જ્ઞાન થાય. તે જ્ઞાન પોતાથી સ્વ પરને જાણતું જે પ્રગટ્યું છે તેમાં રાગ અને પરવસ્તુ નિમિત્ત કહેવામાં આવે, કેમ કે રાગનું જ્ઞાન કરે છે, પરવસ્તુનું જ્ઞાન કરે છે, એટલે એ જ્યારે જ્ઞાન થાય છે તો જ્ઞાનમાં નિમિત્ત કોણ છે? તો એ પરવસ્તુ જેનું જ્ઞાન થઈ રહ્યું છે તે, અથવા તો એ રાગ જે એ વખતે થયો છે કે એને ખ્યાલમાં આવે છે તે. એટલે જ્ઞાનમાં એ નિમિત્ત થાય. પણ જ્ઞાની એ જાણે છે કે રાગ કે પરવસ્તુ મારા નથી, અથવા તો પરવસ્તુની પર્યાય પલટાય બદલાય પર્યાય તો એનો પણ હું કરતા નથી, પરદ્રવ્યનો પણ હું કરતા નથી. પ્રવચન રત્નાકર ભાગ પાંચમો પાના નંબર 170 ઉપર છેલ્લે ભાવાર્થમાં અહીંયા ગુરુદેવ સમજાવતા કહે છે કે અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું. શું તાત્પર્ય જાણવાનું? કે દ્રવ્ય દ્રષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કરતા નથી. દ્રવ્ય દ્રષ્ટિથી એટલે જેવું દ્રવ્ય છે એવું દ્રવ્યનો વિચાર કરીએ તો કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા નથી. પોતે પોતાનું કરતા છે એટલે કે પોતાનામાં જે પરિણામ થાય, જે ફેરફાર થાય છે એનો એ કરતા થાય, પણ એમ તો ના બને કે બીજા દ્રવ્યનો કરતા થાય. એટલે સિદ્ધાંત આ તો સમજાવી દીધો કે દ્રવ્ય દ્રષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કરતા નથી. આ દ્રવ્ય દ્રષ્ટિ છે એ સાચી દ્રષ્ટિ છે, એ યથાર્થ દ્રષ્ટિ છે. પરંતુ પર્યાય દ્રષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે. પર્યાય દ્રષ્ટિથી જો જોઈએ તો આપણને એમ લાગે છે કે કોઈ એક દ્રવ્ય છે એ દ્રવ્યની પર્યાય થઈ છે, એ વખતે કોઈ અન્ય બીજું દ્રવ્ય એની પર્યાય છે એ પહેલી પેલા દ્રવ્યની પર્યાયને નિમિત્ત થાય છે. તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ બીજા અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્ત કરતા કહેવાય છે. એટલે પરમાર્થે દ્રવ્ય પોતાના જ પરિણામનું કરતા છે. પરમાર્થથી તો દ્રવ્ય પોતે પોતાના જ પરિણામનું કરતા છે. અન્યના પરિણામનું કે અન્ય બીજું જુદું દ્રવ્ય છે એનું એ કરતા નથી. તો અહીંયા આ રીતે સ્વામી ગાથા પૂરી થાય છે. હવે આગળ લઈએ કે હવે જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે એમ કહે છે. જ્ઞાની છે એ જ્ઞાનનો જ કરતા છે, પરદ્રવ્યનો પણ કરતા નથી, પરના લક્ષી તથા રાગ દ્વેષના ભાવો છે એનો પણ એ કરતા નથી, પણ જ્ઞાની કોનો કરતા છે? તો કે જ્ઞાનનો જ કરતા છે. કરતા કર્મ અધિકાર ચાલે છે ને, એટલે પહેલા એને પરદ્રવ્યનું કરતાપણું હતું, એ છોડાવ્યું. તર્ક દ્વારા સમજાવ્યું કે ભાઈ તું એ પરદ્રવ્યનો પરદ્રવ્યની પર્યાય બદલાય, એ પરદ્રવ્યમાં જે કાર્ય થાય એનો કરનારો કરતા તું ન થઈ શકે, એ વાત સમજાવી. તો પછી આગળ કહું કે એમાં એ કાર્ય થાય ત્યારે એમાં નિમિત્ત, તો કે એ પણ તું ન થઈ શકે. એ બધી વાત જયારે સમજાવી તો હવે એમ એમાં વાત આવી કે જ્ઞાની છે, આત્મજ્ઞાની છે, એ રાગનો કે દ્વેષનો કે પરદ્રવ્યની પર્યાય પલટાય છે એનો કરતા ક્યારેય થતો નથી. તો એવો જ્ઞાની કરતા શેનો થાય છે? તો કે જ્ઞાની જ્ઞાનનો જ કરતા થાય છે. હવે આ વાતને આપણે લઈએ. અહીંયા ગાથા 101માં એ વાત કરે છે કુનકુંદાચાર્ય ભગવાન. 101મી ગાથા કહે છે, અહીંયા 101મી ગાથામાં કહ્યું છે કે એ ઉદ્ગલ દ્રવ્યાના પરિણામા ભવંતી જ્ઞાનાવરણાની ન કરોતી તાન્યાત્મા યો જાનાતી સ ભવતી જ્ઞાની. આ ગાથા આપણે ગુજરાતીમાં લઈએ. અહીંયા 101મી ગાથાના અર્થમાં કહે છે કે યે એટલે જે જ્ઞાનાવરણાની પૂદગલ દ્રવ્યાના પરિણામા ભવંતી, એટલે જે જ્ઞાનાવરણ આદિક એટલે બધા જ કર્મ, જ્ઞાનાવરણ આદિ બધા કર્મ એ પૂદગલ દ્રવ્યોના પરિણામ છે. જે જ્ઞાનાવરણ આદિક પૂદગલ દ્રવ્યોના પરિણામ છે, તાની ય આત્મા ન કરોતી જાનાતી સ્વજ્ઞાની ભવતી, તેમને જે આત્મા કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. શું વ્યાખ્યા કરી? જ્ઞાનીની વ્યાખ્યા શું કરી? કે જે આત્મા એ પરિણામને કરતો નથી પણ જાણે છે તે જ્ઞાની છે. કયા પરિણામ? પૂદગલ દ્રવ્યના પરિણામ. જે જ્ઞાનાવરણ આદિ, જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહની આ બધી કર્મની પ્રકૃતિ છે એવા પરિણામ, એટલે જે જ્ઞાનાવરણ આદિક પૂદગલ દ્રવ્યોના પરિણામ, જળ કર્મ છે એના પરિણામ, એ પરિણામોને જે કરતો નથી અને માત્ર જાણે છે તે જ્ઞાની છે. જ્ઞાનાવરણ આદિ જે જળ કર્મ છે એ પૂદગલ દ્રવ્યના પરિણામ છે. જળ કર્મ છે એ પૂદગળના પરિણામ છે, કેમ કે એમાં કારમણે રજકણ જે પૂદગળ છે એ ભેગા થાય છે અને એ રીતે કર્મ બંધાય છે, તો એ પૂદગળના પરિણામ છે. એ જે પ્રકૃતિ બંધાઈ હોય તે જ્ઞાનાવરણ હોય કે દર્શનાવરણ હોય, મોહની હોય કે વેદની હોય, જે પણ પ્રકૃતિ બંધાય છે એ પ્રકૃતિ એ કર્મની પ્રકૃતિ છે અને એ બધા કર્મ છે તે જળ કર્મ પૂદગળના પરિણામ છે. એવા પૂદગળના પરિણામ છે એને આત્મા ખરેખર કરતો નથી પરંતુ આત્મા એને જાણે છે, અને જો આત્મા કરતો નથી અને જાણે છે તો એ આત્મા જ્ઞાની છે. હવે આ વાતને ટીકામાંથી આપણે વધારે સારી રીતે સમજીએ. ગાથા 101ની ટીકામાં અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે જેવી રીતે દહીં દૂધ કે જેવો ગોરસ વડે વ્યાપ્ત થઈને એટલે વ્યપાઈને ઉપજતા ગોરસના ખાટા મીઠા પરિણામ છે તેમને ગોરસનો તટસ્થ જોનાર પુરુષ કરતો નથી. દૂધ અને દહીં એ ગોરસના માંથી ઉપજતા છે, એટલે કે એના પરિણામ છે. ગોરસ એમાં વ્યાપે છે. ગોરસ કહો કે એને દૂધ કહો, બંનેનો અર્થ આમ તો સરખો જ થાય છે, પણ દૂધ હોય દહીં હોય જે કંઈ છે એ બધામાં વ્યાપે છે. કોણ વ્યાપે છે? એ ગોરસ દૂધ વ્યાપે છે. એટલે એમ વ્યાપીને એ જે પરિણામ થયા, જો દહીં બન્યું છે તો એનો ખટાશવાળો સ્વાદ છે, અને દહીં નથી બન્યું અને દૂધ રહ્યું છે અથવા માવો બન્યો છે તો મીઠાશનો સ્વાદ છે. તો એ પરિણામ જે થયા, એ ગોરસના પરિણામ, એ ખાટા કે મીઠા પરિણામ છે, એને જોનારો જે પુરુષ છે એ તટસ્થપણે એને જુએ છે, એવો પુરુષ લીધો છે. તો એ પરિણામને કરવાવાળો એ થતો નથી. એ કંઈ ગોરસ ને દહીં બનાવે કે ગોરસને માવો બનાવે છે, એના પરિણામ, ગોરસના પરિણામ એ પેલો જોનારો પુરુષ કરે છે એમ નથી. એ તો માત્ર એને જુએ છે, એ તો માત્ર એને જુએ છે, એને કરતો નથી. દૂધનું દહીં બનાવતો નથી. દૂધનું દહીં બનાવનાર દૂધ પોતે જ છે, એટલે દૂધમાંથી દહીં બને ત્યારે એનો કરતા દૂધ હોય. પેલો જોનારો છે તે કંઈ એનો કરતા થતો નથી. એટલે ગોરસનો તટસ્થ જોનાર પુરુષ એને કંઈ કરતો નથી. આ દ્રષ્ટાંત કહ્યું. હવે એના ઉપરથી સિદ્ધાંત સમજાવે છે કે તેવી રીતે આ જ્ઞાનાવરણ ઇત્યાદિ, એટલે આ જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની, એ બધા કર્મ છે. એ બધા કે જેઓ ખરેખર પૂદગળ દ્રવ્ય વડે વ્યાપ્ત થઈને ઉપજતા પૂદગળ દ્રવ્યના પરિણામ છે, એમાં પૂદગળ જ છે, પૂદગળ જ વ્યાપી રહ્યું છે. કારમણ રજકણો પૂદગળ છે, એ જ વ્યાપી રહ્યા છે. તેમને જ્ઞાની કરતો નથી. પૂદગળના પરિણામ છે એનો કરતા જ્ઞાની નથી. પૂદગળના પરિણામ સ્વયં પૂદગળથી જ થાય છે, એટલે જ્ઞાની કંઈ એને કરતો નથી. પણ જ્ઞાની શું કરે? જાણે છે. જેમ પેલો ગોરસ ને જોનારો એ જાણતો હતો, માત્ર એટલું જાણતો હતો કે આ દૂધમાંથી દહીં બન્યું, એવી જ રીતે આ જ્ઞાની છે એ પણ માત્ર એ જાણે છે પણ કરતો નથી. પૂદગળના પરિણામને જીવ કરતો નથી. જેઓ ખરેખર પૂદગળ દ્રવ્ય વડે વ્યાપ્ત થઈને ઉપજતા પૂદગળ દ્રવ્યના પરિણામ છે તેમને કોણ કરે? પૂદગળ કરે, જ્ઞાની કરતો નથી. પરંતુ જેવી રીતે તે ગોરસનો જોનાર પોતાથી, એટલે જોનારથી વ્યાપ્ત થઈને ઉપજતું જે ગોરસ પરિણામનું દર્શન જોવા પણ તેમાં વ્યાપીને માત્ર જુએ જ છે, એટલે એ જોનાર છે એનું વ્યાપ્ય શું છે? તો કે જોવાપણું છે. એ તે જોનાર છે એનું વ્યાપ્ત ક્યાં છે? એ જોવાપણામાં છે. એ જોવાપણું છે એમાં એ જોનારો વ્યાપે છે. એ જોનારો જોવાપણામાં વ્યાપીને શું કરે? જુએ. બીજું શું કરે? જોવાપણામાં વ્યાપીને જુએ, પણ કંઈ કરે તો નહીં. તેવી રીતે જ્ઞાની પોતાથી, જ્ઞાનીથી વ્યાપ્ત થઈને ઉપજતું પૂદગળ દ્રવ્ય પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન, તેમાં વ્યાપીને માત્ર જાણે જ છે. જ્ઞાની જ્ઞાન છે તેમાં વ્યાપીને એ જ્ઞાતા દ્રષ્ટા થાય છે. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે, પણ પરદ્રવ્યનો તો કરતા બિલકુલ નથી. દૂધ અને દહીંનો અહીંયા સરસ દાખલો બેસાડીને સમજાવ્યું કે દૂધમાંથી દહીં થાય એમાં જે મેળવણ નાખવા વાળો મેળવવા વાળો ખરેખર શું કરે? કઈ કરતો નથી. રાત્રે બહેનો દૂધ મેળવે છે ને, એ બહેન કઈ દૂધમાંથી દહીં બનાવે છે? એમ નથી. દૂધમાંથી દહીં સ્વયં બને છે. કેટલી સહેલી સરસ વાત તર્ક દ્વારા આપણને સમજાવી. દ્રષ્ટાંત પણ કેવું સરસ આપ્યું કે દૂધમાંથી દહીં બને છે તો શું થાય છે? એની મેળે બને છે. રાત્રે એ પેલું મેળવણ નાખ્યું છે, સવારે એ બની જાય છે. કોઈ કંઈ કરવા જાય છે, એમાં બની જાય છે, તો એ સ્વયં બને છે. એટલે એના પરિણામ તો એ જે પરિણામી દ્રવ્ય છે એ પ્રમાણે થાય છે. અને એને જે જુએ છે એ કંઈ એને કરે છે એમ છે જ નહીં. એટલે આ જ રીતે જે કંઈ કર્મને કારણે જે પરિણામો જે થતા હોય એ એનો કરતા કર્મ છે. એને કંઈ જ્ઞાની કરતો નથી. જ્ઞાની એને જાણે, જ્ઞાની જાણે. અને જ્ઞાનીનું વ્યાપવું ક્યાં સુધી હોય? પોતાના જ્ઞાન સુધી એને વ્યાપવું થાય, નહીં કે પહેલા પર પદાર્થોમાં એનું વ્યાપવું થાય. જ્ઞાનીથી વ્યાપ્ત થઈને ઉપજતું જ્ઞાન, જ્ઞાનીથી વ્યાપ્ત થઈને શું ઉપજે? જ્ઞાન ઉપજે. જ્ઞાનીથી વ્યાપ્ત થઈને જે ઉપજે છે તેવું એ જ્ઞાન, એ તેમાં વ્યાપીને માત્ર જાણે જ છે. જ્ઞાન વ્યાપે એટલે શું થાય? જ્ઞાન જાણવાનું કાર્ય કરે એટલે જાણે. એટલે જ્ઞાની એ શેમાં વ્યાપે? પોતાના જ્ઞાનમાં વ્યાપે છે. અને જ્ઞાનમાં વ્યાપી અને એ જ્ઞાન ક્રિયા કરે છે, માત્ર જાણે છે. પણ એ જાણે છે ત્યારે ભલે એને પેલા પૂતગળ દ્રવ્યનું, પૂતગળ દ્રવ્યના જે પરિણામ થયા છે એનું પણ એને જ્ઞાન થાય, છતાં પણ એ પૂતગળ દ્રવ્યના પરિણામને કરવા વાળો તો બિલકુલ નથી. એ માત્ર એને જાણવા વાળો છે, એવો એ જ્ઞાની છે. એટલે પોતાથી વ્યાપ્ત થઈને ઉપજતું પૂતગળ દ્રવ્ય પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન, પૂતગળ દ્રવ્યના પરિણામ છે એ એમાં નિમિત્ત છે એવું એ જ્ઞાન. અને એ જ્ઞાનમાં એ જ્ઞાનીનું વ્યાપપણું છે. એટલે એમાં એ જ્ઞાની વ્યાપીને જાણવાની ક્રિયા કરે છે, જાણે જ છે, બીજું કંઈ કરતો નથી. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કરતા થાય છે, પણ પરદ્રવ્યનો તો કરતા થતો જ નથી. બહુ સરસ રીતે વાત સમજાવી છે. હવે એમાં આ જ્ઞાન સંબંધીની વાત લીધી એટલે જ્ઞાનાવરણ કર્મની વાત આવી. હવે આપણે 148 પ્રકૃતિ જાણીએ છીએ, એમાં 4 ઘાતી અને 4 અઘાતી એની એના પેટા ભાગ રૂપે કુલ 148 પ્રકૃતિ થાય છે. એટલે અહીંયા વધારે સમજવા માટે, વધારે વિસ્તાર કરવા માટે કહે છે કે વળી એવી જ રીતે જ્ઞાનાવરણ પદ પલટીને કર્મસૂત્રનું કર્મની ગાથાનું વિભાગ પાડીને કથન કરવાથી દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયના એ 7 સૂત્રો તથા તેમની સાથે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, નો કર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શન આ 5 ઇન્દ્રિયો એમ 16 સૂત્રો પણ વ્યાખ્યાન રૂપ કરવા અને આ ઉપદેશથી બીજા પણ વિચારવા. ગાથા 101 એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એ પ્રવચનના કેટલાક અંશ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 5, એમાં પાના નંબર 119 સમયસાર ગાથા 101 ની ટીકા ઉપરનું ગુરુદેવનું પ્રવચન. એમાં ગુરુદેવ સમજાવે છે કે ગાથા બહુ સરસ છે, અનંત કાળમાં જે કર્યું નથી એની આ અપૂર્વ વાત છે. શાંતિથી ધીરજ રાખીને સાંભળવું. અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે. શું દ્રષ્ટાંત આપ્યું છે? કે જેવી રીતે દહીં દૂધ કે જેવો ગોરસ વડે વ્યાપ્ત થઈને વ્યાપાઈને, દૂધ કે દહીં ની અંદર ગોરસ વ્યાપી રહ્યો છે, એવી રીતે એ વ્યાપાઈને ઉપજતા એ ગોરસના ખાટા મીઠા પરિણામ છે. અને એવા પરિણામને, એવા ગોરસના પરિણામને જોનારો પુરુષ જે છે એ કંઈ કરતો નથી. ગાયના દૂધના રસનો જે સામાન્ય ભાવ છે તે ગોરસ છે. ગાયના દૂધનો જે સામાન્ય ભાવ એને ગોરસ કહો. એવા ગોરસમાંથી દૂધમાંથી ઘણી જે વાનગીઓ બને છે, જે જે પ્રકારે જે બને છે એમાં કોમન શું છે તો કે ગોરસ છે. તો કે એવો ગોરસ એ પોતે દહીંમાં પણ વ્યાપે, દૂધમાં પણ વ્યાપે, માખણમાં પણ વ્યાપે, એટલે એ દૂધ દહીં બધામાં વ્યાપતો એ જે ગોરસ છે એ જે પરિણામમાં વ્યાપ્યો છે એ પરિણામ એ ખાટા હોય કે મીઠા હોય ગમે તે સ્વરૂપે હોય પણ એમાં એ ગોરસ વ્યાપ્યો છે. એટલે ખરેખર એ ગોરસ જે છે એ જ એવા પરિણામનો કરતા છે. એટલે દહીં દૂધના જે ખાટા મીઠા પરિણામ થયા એ પરિણામ એ ગોરસનું કાર્ય છે, એ ગોરસનું વિશેષ છે, એ ગોરસની જ પર્યાય છે, ગોરસનું કર્મ છે. તેમને ગોરસનો તટસ્થ જોનાર પુરુષ કરતો નથી, એ જુએ છે કે આ ગોરસના પરિણામ થયા, પણ કે ગોરસના પરિણામ એ કરી શકતો નથી. હા, આપણે વ્યવહારમાં કહીએ છીએ ઉપચારથી કે દૂધ મેળવે, ત્યાં દૂધનું દહીં થાય, મલાઈ થાય, માખણ થાય ઇત્યાદિ એ બધું થાય, પણ બધી એ ગોરસની અવસ્થાઓ છે અને એવી અવસ્થાઓનો કરનાર ગોરસ પોતે જ છે, પરિણામી છે, તે જ પરિણામનો કરતા છે. એટલે તે અવસ્થાઓમાં ગોરસ વ્યાપે છે. તો આપણે એ વાત ગોરસની કરી રહ્યા છીએ કે આ ગોરસના પરિણામ ખાટા મીઠા થયા. ખાટા મીઠા પરિણામ કોના થયા? એ ગોરસના પરિણામ થયા છે. ગોરસ એમાં વ્યાપે છે. ખાટા મીઠા પરિણામ જે થયા એ બધી પર્યાય થઈ, તે ગોરસની પર્યાય થઈ. એ અવસ્થામાં ગોરસ વ્યાપે છે અને એ ગોરસને જોનારો જે છે, એ અવસ્થાઓ થઈ એને જોનારો છે એ કંઈ એનો કરતા નથી. એ ગોરસ પોતે જ એમાં વ્યાપે છે એટલે એ જ એનું કરતા છે. એ જોનાર છે એ તો માત્ર જાણે છે, એનું જ્ઞાન કરે છે, એ એવા પરિણામનો કરતા નથી. ગુરુદેવ કહે છે કે આ વાતને સમજવામાં ઘણીવાર જીવન પૂરું થઈ જાય પણ આ વાત સમજાય નહીં કે પોતે પરનો કરતા નથી થઈ શકતો, છતાં પણ પોતે પરનો કરતા છે એવા ભાવમાં ને ભાવમાં જીવન પૂરું કરી નાખે છે. અહીંયા સૌથી નીચેના પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાનાવરણાદી કર્મની પર્યાય પૂદગળ દ્રવ્ય વડે વ્યાપ થઈને ઉપજતી થકી પૂદગળના પરિણામ છે. જ્ઞાની તેને કરતો નથી, આત્મા તેમાં વ્યાપ્ત થઈને તે પૂદગળ દ્રવ્યની પર્યાયને કરતો નથી. જ્ઞાનાવરણાદી કર્મ પૂદગળ દ્રવ્યની પર્યાય છે એમ એ જાણે છે અને જે એને જાણે છે અને કરતો નથી એ જ્ઞાની છે. પણ જે એમ માને છે કે હું એને કરું છું તો એ અજ્ઞાની છે. જ્ઞાનાવરણ આદિ કર્મ એ કર્મ પૂદગળની પર્યાય છે અને એમાં એ પૂદગળ વ્યાપે છે એમ જાણે છે તે જ્ઞાની છે. એમ જાણતો જ્ઞાની એને કરતો નથી. અજ્ઞાની એ રાગ પરિણામનો કરતા થાય છે, માટે તેના રાગાદી પરિણામ કર્મની પર્યાયમાં નિમિત્ત કરતા કહેવામાં આવે છે, જે આપણે સ્વામી ગાથામાં કરી ગયા. તે અજ્ઞાનીને પણ એ અજ્ઞાની પણ એનો આત્મા છે એવા કર્મનો કરતા નથી થતો, પણ એ અજ્ઞાનીના એ રાગ જે છે, અજ્ઞાનીનો જે રાગ છે જે પર્યાય રૂપે છે એ નિમિત્ત કારણ પેલા કર્મબંધનમાં થાય. એક કર્મબંધનમાં એટલે નવી પર્યાય જે પૂદગળોનો સ્કંધ થયો, દ્રવ્ય કર્મ બંધાયું એટલે જે નવી પર્યાય થઈ એની અંદર નિમિત્ત કારણ તરીકે એ રાગાદી હોય. જેમ ખાટા મીઠા ગોરસના પરિણામનો તટસ્થ પુરુષ જોનાર છે કરતા નથી, બસ માત્ર એ જોનાર છે, તેવી રીતે જ્ઞાની જ્ઞાનાવરણ આદિનો જાણનાર છે કરતા નથી. હું ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ જ્ઞાન સ્વભાવી છું એટલે જાણી શકું, જાણવું એ મારો સ્વભાવ છે, જાણક સ્વભાવી હું ભગવાન આત્મા છું એવું જેને ભાન થયું છે એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનાવરણી આદિ કર્મ જે બંધાય તેનો જાણનાર છે પણ એનો કરતા નથી, એનો જાણનાર છે પણ એનો કરતા નથી. છ કારણે જ્ઞાનાવરણી કર્મ બંધાય છે એમ તત્વાર સૂત્રમાં આવે છે. તે જ્ઞાનાવરણીય કર્મની પર્યાયમાં અજ્ઞાનીનો રાગ નિમિત્ત કરતા કહેવામાં આવે છે. અજ્ઞાની પોતે નહીં, અજ્ઞાની જીવ એનો કરતા એમ નહીં, પણ અજ્ઞાનીનો રાગ એ એમાં નિમિત્ત કરતા કહેવામાં આવે છે. અને જ્ઞાનીની વાત લઈએ તો જ્ઞાની તો નિમિત્ત કરતા પણ નથી, કેમ કે એને તો રાગાદી છે જ નહીં, એટલે એને તો નિમિત્ત કરતા પણ નથી. ચોથા પાંચમા છઠ્ઠા ગુણસ્થાનમાં જે જ્ઞાનાવરણ આદિ પ્રકૃતિઓનો બંધ થાય તેને જ્ઞાની જાણે છે કે આ બંધ પડ્યો, આ બંધ પડ્યો છે એને જાણે છે, પણ એનો કરતા થતો નથી. એ કર્મ મેં બાંધ્યું છે એનો કરતા હું છું એમ નથી થતો, કારણ કે એ જ્ઞાની છે, એ પોતે પોતાના સ્વભાવને જાણે છે. એટલે આ પરદ્રવ્યની પર્યાય થાય એમાં પોતાનું કંઈ પણ કરતા પણ હોય એ બિલકુલ સ્વીકારે નહીં, અને એમ છે તો જ એ જ્ઞાની છે. અહીંયા ચોથા પેરેગ્રાફમાં આગળ કહે છે કે હું આમ કરું ને તેમ કરું એમ પરદ્રવ્યની પર્યાયનો જે કરતા થાય તે મૂંઢ છે, અજ્ઞાની છે. દરેક પદાર્થમાં હું ફેરફાર કરું, હું બનાવું, હું કંઈક કરું, હું ચલાવું, કોઈ પણ પદાર્થ હોય કે એમાં હું કરું, કંઈક કરું એમ કરી અને જે કરતા થાય છે એ ખરેખર કંઈ એને કરી શકે છે અને કરતા થાય છે એમ નથી, પણ એની માન્યતામાં કરતા થાય છે. હું મોટર ચલાવું, હું રોટલી બનાવું, હું મીઠાઈ બનાવું, હું દૂધમાંથી દહીં બનાવું, આ બધું એમ માને છે કે હું કરું અને હું કરી શકું છું એવી એની માન્યતા છે, અને એમ કરી અને એનો એ કરતા થાય છે, પણ એ એની મૂંઢતા છે, કેમ કે પરદ્રવ્યનું કરતા પણ જીવને હોય નહીં. આ અજ્ઞાની છે, એને પરના કામો હું કરું, પરને હું બનાવું એવો એનો ભાવ થાય છે, પણ એ મૂંઢતા છે, એ અજ્ઞાન છે. અહીં કહે છે કે ગોરસનો જોનાર, ગોરસ પરિણામનું જે દર્શન, ગોરસ પરિણામ જે થયા દહીંના કે જે કંઈ પણ બન્યા એનો જોનારો એનાથી જુદો છે, એ ગોરસના પરિણામથી જુદો છે, અને એ જુએ છે એટલે એને એ દર્શન કરે છે, તો એનું એ દર્શન કરે છે એમાં એ જોનારનું વ્યાપ્ય છે. જોનારો એ દર્શન કરે છે તો એ દર્શનમાં વ્યાપે છે. ગોરસના પરિણામ થાય છે એનું દર્શન તેમાં વ્યાપીને માત્ર એને જુએ જ છે, એટલે દેખવાના પરિણામમાં તે પુરુષ વ્યાપ્ત છે, પણ ગોરસના પરિણામમાં વ્યાપ્ત નથી. દેખવાના પરિણામમાં એ પુરુષ વ્યાપ્ત છે, પણ ગોરસના પરિણામ જે થયા એ બીજું દ્રવ્ય, એમાં એ વ્યાપતો નથી, માત્ર એનો દેખનારો છે. અને દેખનારો છે તો દેખવામાં દર્શનમાં એનું વ્યાપવું થાય છે. બીજી વાત કે દેખનારો ગોરસની પર્યાય છે તો તેને દેખે છે એમ પણ નથી, પોતાથી સ્વતઃ દેખે છે, પરિણામને દેખે છે તે સ્વતઃ પોતાથી પોતાના પરિણામને દેખે છે. કેમ કે જ્ઞાનના પરિણામ કોના, એ જ્યારે જાણે છે દૂધમાંથી દહીં થાય છે એને જ્યારે એ જાણે છે તો એ જાણવારૂપ પરિણામ જે થયા એ જાણવારૂપ પરિણામ જીવના છે, એ પોતાના છે, અને એ જાણવારૂપ પરિણામમાં એને કોઈની જરૂર નથી. જાણવારૂપ જે પરિણામ થયા એનો કરતા જીવ છે અને એ જાણવારૂપ પરિણામમાં જીવને બીજા કોઈની જરૂર નથી. એ જાણવારૂપ પરિણામ થાય છે એટલે એમાં એ જાણપણું શું થાય છે કે દૂધમાંથી દહીં થયું એવું જાણપણું થાય છે, કે કોઈ પર પદાર્થની કંઈ પણ પર્યાય બદલાય છે એનું જાણપણું થાય છે. તો એ જાણપણારૂપ એનું વ્યાપવું થાય, જીવનું વ્યાપવું એ જાણપણામાં થાય. પણ પેલી પરદ્રવ્યમાં જે પર્યાય બદલાય એમાં એનું વ્યાપવું થતું નથી. એટલે ગોરસના પરિણામને જોનારને ખરેખર તો સ્વતઃ પોતાથી પોતાના દ્રષ્ટા પરિણામનું જ્ઞાન થાય છે, કે પોતે એને જાણે છે એવું એને જ્ઞાન થાય છે. પોતાથી જ પોતાના દ્રષ્ટા પરિણામ થાય છે એનું એને જ્ઞાન થાય છે. જાણનારો જણાય છે જે વાત લીધી છે ને, એમાં આમાંથી આ વાત આવી છે કે જાણે છે એ પરિણામ એના છે, એ પરિણામનો એ કરતા છે, અને એમાં એના જ્ઞાનમાં એ જાણવું થાય છે એ જ્ઞાન છે. એ જાણવાવાળી પર્યાયને એ જાણે છે, જ્ઞાનમાં જ્ઞાનની પર્યાયને એ જાણે છે. જડને જાણે છે એમ કહેવું એ તો વ્યવહાર છે. જડની પર્યાયને જોનાર જ્ઞાની જોવાના પોતાના પરિણામમાં વ્યાપીને માત્ર જાણે જ છે. તો આ રીતે જ્ઞાનાવરણીય કર્મ લઈ અને આ વાત આપણે સમજ્યા. હવે એ જ રીતે બાકી બધા કર્મને અને બીજા બધાને લઈ અને આ વાતને ફરી ફરીને વિચારવી, એથી એની દ્રઢતા થાય. અહીંયા ગુરુદેવે આના ઉપરથી કેટલીક પ્રયોજનભૂત વાત પણ આપણને કરી છે. પાના નંબર 121 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જુઓ, લોજિકથી, ન્યાયથી અથવા તો તર્કથી અહીંયા વાત ચાલે છે. સમજવાની તો પોતાને જિજ્ઞાસા હોવી જોઈએ. જેણે રાગથી ભિન્ન થઈ પોતાના જ્ઞાન આનંદ સ્વભાવી નાયક સ્વરૂપનો અનુભવ કર્યો છે તે જ્ઞાની જીવ જ્ઞાનાવરણીય કર્મની પર્યાયનો કરતા નથી, માત્ર જાણનાર છે. જ્ઞાનાવરણીય કર્મની જે પર્યાય થાય તેમાં જ્ઞાની નિમિત્ત પણ નથી, નિમિત્ત કરતા પણ નથી. ઉપાદાન તો તે પૂદગલ કર્મની પ્રકૃતિ છે. જે પ્રકૃતિ બંધાઈ જ્ઞાનાવરણની હોય તો જ્ઞાનાવરણ, દર્શનાવરણ હોય તો દર્શનાવરણ, મોહની હોય તો મોહની, એટલે જે કર્મની પ્રકૃતિ બંધાઈ છે એ પૂદગલની પ્રકૃતિ જે છે એ ઉપાદાન છે. ઉપાદાન તો તે પૂદગલ કર્મની પ્રકૃતિ છે. જ્ઞાની તેના નિમિત્ત કરતા પણ નથી, કેમ કે જ્ઞાનાવરણીય કર્મનું નિમિત્ત જે અજ્ઞાન તેનો જ્ઞાની કરતા નથી. જ્ઞાની પોતાના સ્વ પર પ્રકાશક જ્ઞાનના પરિણામમાં વ્યાપ્ત થઈને જ્ઞાનના પરિણામને કરે છે અને ત્યારે તે જ્ઞાનમાં જ્ઞાનાવરણીય કર્મની પર્યાયને નિમિત્ત કહે છે. ખૂબ ગંભીર વાત છે, બહુ બધું સ્પષ્ટ કર્યું, ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો છે આ ગાથાનો. આગળ પણ અહીંયા 122માં પાના ઉપર કહે છે કે રાગનો જે કરતા થાય અને જડ કર્મની અવસ્થામાં જેનો રાગ નિમિત્ત થાય તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. જો 100મી ગાથા અને 101મી ગાથા અને બંનેનો સાથે આપણે વિચાર કરીએ તો આ કેટલું બધું સ્પષ્ટ થઈ જાય છે કે રાગનો જે કરતા થાય અને જડ કર્મની અવસ્થામાં જેનો રાગ નિમિત્ત થાય તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. આપણે 100મી ગાથામાં એ વાત લીધી ને કે અજ્ઞાન અવસ્થામાં એના જે રાગના પરિણામ છે એ નિમિત્ત કારણ થાય છે, એનો ઉપયોગ છે, એનું યોગ છે, જોડાણ છે, એ નિમિત્ત કારણ થાય છે, પણ અજ્ઞાન અવસ્થામાં. અને 101મી ગાથાના આધારે અહીંયા એ વાત આવી કે રાગનો જે કરતા થાય અને જળ કર્મની અવસ્થામાં જેનો રાગ નિમિત્ત થાય છે તે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે, પરંતુ જેને પોતાના ત્રિકાળી સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માનું ભાન થયું છે તેવો ધર્મી જીવ જાણે છે કે રાગ અને પૂતગળની જે ક્રિયા થાય તે મારી નથી. રાગ થાય છે જીવની પર્યાયમાં, પણ એ ક્ષણિક છે. એ આત્મામાં કોઈ એવા ગુણો નથી કે જેને કારણે થાય, એ આત્માના સ્વભાવગત ક્રિયા નથી, એટલે એને પૂતગળ પરિણામ કહેવામાં આવ્યા. અહીંયા કહે છે કે જેને પોતાના ત્રિકાળી સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માનું ભાન થયું છે તેવો ધર્મી જીવ જાણે છે કે રાગ અને પૂતગલની જે ક્રિયા થાય તે મારી નથી. આવો જેને ક્ષણે ક્ષણે વિવેક વર્તે છે તે જ્ઞાનીને, આવો વિવેક વર્તે એ જ જ્ઞાની કહેવાય. તો એવા જ્ઞાનીને જે સમ્યક જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે જ્ઞાનાવરણીય કર્મની પર્યાયને જાણે જ છે. સમ્યક જ્ઞાનની પર્યાય થઈ તે પર્યાયમાં એને પેલું જ્ઞાનાવરણીય કર્મ જે છે એની પર્યાયને એ જાણે છે. તે જ્ઞાન સ્વતઃ પોતાથી સ્વપરને જાણતું પ્રગટ થયું છે, કર્મની પર્યાયની તેને અપેક્ષા નથી. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બીજા થોડાક અંશો પણ આપણે આવતી વખતે લઈશું. જ્ઞાની જ્ઞાનનો કર્તા છે એટલે આ બીજું બધું છે એનો એ કર્તા નથી, એ વાત સાથે સાથે આવી જાય છે. કર્તા કર્મ અધિકાર છે એટલે એક વાતનો તો બરાબર દ્રઢ નિર્ણય કરી જ લેવો કે ભગવાન આત્મા પર પદાર્થોનો કે પર પદાર્થોની પર્યાયનો તો કર્તા થાય જ નહીં. કોઈ પણ પર પદાર્થ હોય એનો અથવા એના એની જે પર્યાય થઈ રહ્યો હોય એનો કર્તા એ થાય જ નહીં. પછી જે પરિણામ પર પદાર્થમાં થાય છે એને માટે કર્તા કોણ છે એનો વિચાર કરવો, તો કે પદાર્થ પોતે જ કરતા હોય, ઉપાદાન એ જ હોય, એ જ કરતા હોય. અને નિમિત્ત કરતા કોણ હોય એનો પછી વિચાર કરીએ, તો કે અજ્ઞાન અવસ્થામાં એ જીવના જે ભાવ છે એ એના કરતા થાય. એટલે આ બધું અજ્ઞાન છે, તો પછી જ્ઞાનનો વિચાર કરીએ તો શું આવે, તો કે પોતે પોતાના જ્ઞાનનો જ કરતા થાય. એને જાણે તો એ જાણવાનું જાણન ક્રિયા થઈ, એ જાણન ક્રિયા, એ જાણવું, એ જ એનું કર્તવ્ય છે. એમાં જણાય છે શું એની વાત મહત્વની નથી, પણ એ જાણે છે એ એનું કાર્ય છે. એટલે જાણન ક્રિયા થઈ એ આત્માની છે, એનો એ કરતા થાય. એ જાણન જે થાય છે એમાં એનું વ્યાપવું થાય છે, કોનું? આત્માનું. પણ એમ નથી કે એ જેનું જાણપણું કરે છે એ પેલા પૂતગળની પર્યાય થઈ રહી છે, એનું જે જાણપણું કરે છે તો એ વખતે એ પેલા પૂતગળની પર્યાયનો કરતા થઈ જાય, એમ નથી. તો આપણે સુખનામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે જયતે.